لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القاعدون ولا يحصي نعمه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركهم بعد الهمم ولا ينالهم غوص الفتن الذي ليس لصفته حد مهدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وستر ونشر الرياح برحمته ووتر بالصخور ميلان أرضه ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى محمد. بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله في الأرضين أرواهنا وأرواه العالمين لتراب مقدمه الفداء. أما بعد، فقد قال مولانا الباقر عليه الصلاة والسلام: يا جابر، من أطاع الله وأحبنا فهو ولينا، ومن عصى الله لم ينفعه حبنا. درود صلى الله على محمد وآل محمد.
મજલિસ સ્ટાર્ટ કરવા પહેલા રિક્વેસ્ટ છે કે આગળ આવી જાય તાકી પાછળથી આવવાળા લોકોને તકલીફ ન થાય. ઇન્શાઅલ્લાહ તઆલા ઓલી આયત યાદ છે ને, આપણે કીધું હતું કે મજલિસ ની અંદર જગ્યા કરીએ તો ખુદા જન્નત ની અંદર ઇન્સાન માટે જગ્યા નક્કી કરી રાખશે ઇન્શાઅલ્લાહ તઆલા. દુરૂદ પડે બર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અહસન્તુમ જઝાકુમુલ્લાહ ખૈરલ જઝા. આપણે લોકો શિયા અને અહલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામના એક્સપેક્ટેશન અને એમની સીરત વિશે ડિસ્કશન કરી રહ્યા હતા. શિયા વિશેની અલગ અલગ જે રિવાયતો જે છે એને આપણે કેટેગરી વાઇઝ બયાન કરી રહ્યા હતા, પણ મને આજે એમ લાગે છે કે હું આ કેટેગરી નવી બયાન કરવા પહેલા એક કિતાબની તમને ઓળખાણ દેવડાવું. વડીલોને શાયદ એ કિતાબનું નામ ખબર હોય, પણ મારા યુસ જે છે એ લોકો માટે બયાન કરું છું. એક કિતાબ છે જેનું નામ છે સિફાતુ શિયા. હરેક ઘરની અંદર હોવી જોઈએ આ કિતાબમાં. આપણે કે જે પોતાને શિયા કહેતા હોય તો આ કિતાબનું હોવું બહુ જરૂરી છે. આ કિતાબ આપણા જબરદસ્ત આલિમે દીન શેખ સદુક, કે જે આપણા ઇમામે જમાના જલાલ્લાહ તઆલા ફરજહુ શરીફની દુઆથી એમનો જન્મ થયો હતો, આ શેખ સદુક આટલી મોટી હસ્તી કિતાબ લખે છે. આ કિતાબનું નામ છે સિફાતુ શિયા, શિયાની અલામતો, શિયાની નિશાનીઓ, શિયાની સાઇન્સ. તો આ કિતાબ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે આજે ઘણી બધી હું હદીસ બયાન કરું છું, વધારે કરીને આ કિતાબની અંદર તમને જોવા મળશે. નેચરલી બીજી કિતાબોમાં પણ ઘણી બધી રિવાયતો છે કે એમાંથી પણ આપણે લાભ ઉઠાવીએ છીએ અને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અત્યાર સુધી આપણે, જલ્દીથી હું ખુલાસો કરી દઉં, બ્રીફ કરી દઉં, કે અત્યાર સુધી આપણે અલગ અલગ ટાઈપની હદીસો બયાન કરી. એમાં સૌથી પહેલા ક્રાઇટેરિયા શિયાનું શું છે એ કેટેગરીની હદીસ બયાન કરી હતી, પછી ફઝાઇલની બયાન કરી હતી, શિયા લોકો બીજી કોમ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ એ બયાન કર્યું, ચોથું શિયાની જવાબદારી શું છે એ બયાન કર્યું, પાંચમું એટલે ગઈકાલે રાત્રે જે આપણે મજલિસ હતી એની અંદર આપણે પાંચમી કેટેગરીની હદીસ બયાન કરી કે શિયા અને મુહિબ્બે અલીમાં ફર્ક છે, અને આજે છઠ્ઠી છઠ્ઠી કેટેગરીની હદીસ બયાન કરી છે કે જેની અંદર એક શિયાની અલામત શું છે, શિયાની નિશાની શું છે, હું કેવી રીતે એક શિયાને ઓળખું, ક્યા લોકો એવા છે કે જેની અંદર શિયા હોવાની નિશાની મળે છે અને ઇમામ કહે છે આ લોકો શિયા કહેવાય. તો આજની હદીસો જે છે એની ઉપર ઇન્શાઅલ્લાહ તઆલા હશે કે એક શિયાની નિશાની શું છે. ખબર છે ને, અહીંયાથી આપણે એક જગ્યાએ જવું હોય તો આપણે નિશાની જોઈએ. નિશાની વગર આપણે કોઈ દિવસ આપણા મકસદ સુધી, જે આપણો એમ હોય છે, હદફ જે હોય છે, ત્યાં સુધી નથી પહોંચી શકતા. તમને પૂછીશ મારે ઉપંગા જવું હોય તો પેલા કઈ સ્ટ્રીટ આવશે, પછી કઈ નિશાની આવશે, કઈ સાઇન આવશે, ક્યુ બોર્ડ આવશે, તમે મને બધું કહેશો તો હું ત્યાં સુધી પહોંચી શકીશ, વરના નહીં પહોંચી શકીશ. બરાબર છે? એટલે કોઈ વસ્તુને આપણે હદફ સુધી પહોંચવું હોય તો આ બધી સાઇન્સ, આ બધી અલામત, આ બધી નિશાનીઓને આપણને ખબર હોવી જોઈએ. અગર મારે શિયા બનવું છે તો આ નિશાની જાણવી મારી માટે ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી હોવી જોઈએ કે આ નિશાની હું સરખી રીતે મારી પાસે રાખું તો જ હું સાચો શિયા બની શકીશ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ નિશાની બયાન કરે છે કે ઇન્નમા શિયતુ જાફર, કે ઇમામ જે પોતાના શિયાની બયાન કરે છે કે સાચો ઇમામ સાદિક અલૈહિસ્સલામનો શિયા એ શખ્સ છે કે મન અફબતનો, સૌથી પહેલા કે પોતાનું પેટ જે છે એને હલાલ વસ્તુથી ભરે છે, પોતાના પેટને નજીસ વસ્તુનું કબ્રસ્તાન નથી બનાવતો. કાંઈ વાંધો નહીં, મુર્ગાનું કબ્રસ્તાન તમારા પેટને બનાવો, કાંઈ વાંધો નથી, એમાં કોઈ ના નથી પાડતું તમને. પણ સુવરને ન નાખો આ પેટમાં, કારણ કે હરામ વસ્તુ છે. પેટની અંદર જેટલા બધા તમારે જ્યુસ પીવા હોય, પાણી પીવું હોય એ પીવો, વાંધો નહીં, કબ્રસ્તાન બનાવો તમે. પણ આની અંદર શરાબ અને દારૂ જેવી નજીસ વસ્તુને ન નાખો. શિયા એ છે કે પોતાના પેટને અફીફ રાખે છે, પાક રાખે છે, સાફ રાખે છે, હરામ વસ્તુ નથી આવવા દેતો. બીજું, શિયાતોના મન અફબતનું વફરજો, પોતાની શરમગાને બચાવે છે, મહેફૂઝ રાખે છે, હરામ વસ્તુ તરફ નથી જતો. આ બીજી અલામત. ત્રીજી નિશાની ઇમામ ફરમાવે છે કે શિયા જે હોય છે અમલ અને ખાલિક, પોતાના ખાલિક માટે અમલ કરે છે, પોતાના ખુદા માટે ઇબાદત કરે છે, બધું કામ એનું ખુદા માટે હોય છે. આ ત્રીજી અલામત. વખાફ એકાબી, શિયા એ છે નિશાની ચોથી કે અલ્લાહના એકાબથી ડરતો હોય, અલ્લાહની પનિશમેન્ટથી, અલ્લાહના અઝાબથી ડરતો. જો કોઈ તમને અલ્લાહથી નથી ડરાવતો, અલ્લાહની જાત તો ડરવા જેવી નથી. અલ્લાહ તો એ જાત છે કે જેનાથી મોહબ્બત થઈ શકે, ઇશ્ક થઈ શકે, યુત્મ થઈ શકે, બધી મોહબ્બતની અલગ અલગ સ્ટેજ છે. ખુદા સાથે તો મોહબ્બત થઈ શકે, ખુદા સાથે તો ગમે ત્યારે વાત કરીએ ત્યારે વાત કરી શકીએ છીએ. જે કઈ મુશ્કેલ હોય, રાતના 2 વાગે યાદ આવે, ઉભા થઈ 2 રકાત નમાઝ પડીને આપણા ખુદા સાથે વાત કરી શકીએ છીએ. ખુદાની જાત તો આ છે, ખુદાથી ડરવાની કોઈ જરૂર નથી. જે ડરવાનું છે આપણે, આપણા ઇમામો કહે છે ખુદાના અઝાબથી ડરવાનું છે, આપણે આપણા કામથી ડરવાનું છે કે હું એવું કઈ કામ ન કરું કે મારા ખુદાને ખોટું લાગી જાય. આપણે બહુ કેર કરતા હોય છે આપણી ડે ટુ ડે લાઈફની અંદર, કે આપણા ફ્રેન્ડ સાથે હોય, આપણા વડીલ સાથે હોય, એલ્ડર સાથે હોય, કોઈના ઘરે ગયા હોય, રિસ્પેક્ટેડ હોય આપણી માટે, તો આપણે શું કરશું? વેલ પ્રિપેર્ડ જશું, એવું કઈ નહીં બોલશું કે સામેવાળાને ખોટું લાગી જાય. આ દુનિયા જે છે એ ઘર જ છે, જે વડીલ છે એ ખુદા છે. ખુદાની પાસે જઈએ, આ દુનિયાની અંદર રહીએ, બહુ કેર કરીએ આપણે કે એવું કામ ન થાય કે મારો ખુદા મારાથી નારાજ થઈ જાય. જો આ છે, વરને ડરવાની કઈ જરૂર નથી. જે ડરવું છે એ અલ્લાહના એકાબ અને અઝાબથી ડરવાનું, જહન્નમથી ડરવાનું છે, અલ્લાહથી નથી ડરવાનું. એટલા માટે જયારે આપણે કહીએ કે તકવા રાખો, તકવા એટલે પરવા રાખો, તકવા મીન્સ કેર કરો, તમે પોતાને સંભાળીને રાખો. ઘણી વખત આપણે કહીએ અલ્લાહથી ડરવું, અલ્લાહથી ડરવાની જરૂર નથી, કેર કરવાની ફક્ત જરૂર છે. એવું કામ ન થાય કે જેનાથી મારો ખુદા મારાથી નારાજ થઈ જાય. આ ઇમામ છે કે જે શિયાની અલામતો બયાન કરે. આગળ શું કહે છે ખબર છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઈરાવીને કહે છે, ઇઝા રઅઈતહા ઉલાઇક, જ્યારે આ લોકોને તુએ જોયા, ઉલાઇક શિયતુ જાફર, આ લોકો જે છે એ ઇમામ સાદિક અલૈહિસ્સલામના શિયા છે. જો
આ લોકો ઇમામ કહે છે આ બધી અલામતો એક શખ્સની અંદર જોવા મળી, એક કમ્યુનિટીની અંદર આ બધી વસ્તુ જોવા મળી, એ લોકો શિયા છે. રાવી એમ પૂછતો હતો ને કે શિયા ક્યાં છે, એની સાયન્સ શું છે, એની અલામત શું છે, નિશાની શું છે, કેવી રીતે હું શિયાને ઓળખું. ઇમામે આ બધું ડિસ્ક્રાઇબ કર્યું કે છે જયારે આ તને આવા લોકો મળે એ લોકોને તારે કહેવાનું કે આ લોકો શિયા છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામને માનવાળા આ લોકો છે. શિયા માટે કઈ એની નિશાનીઓ જે છે એ કઈ બહુ ઇઝી નથી કે આપણે જલ્દીથી કહી દઈએ કે આ શિયા છે. શિયા માટે તો અલી અલૈહિસ્સલામ રોતા હતા. નૌફે બકાલી જે છે, રાવી છે, નૌફે બકાલી ઇમામ પાસે આવે છે, સિફ લે શિયા, શિયાની તોસીફ બયાન કરો, શિયા કેવો હોવો જોઈએ એ મને બયાન કરો. રિવાયતની અંદર છે ફબકાલે શિયતી, અલી અલૈહિસ્સલામ રોવા લાગે છે જ્યારે શિયાનું નામ આવે છે, ઇમામ રોવા લાગે છે. નૌફ કહે છે ફબકા, મેં તો ફક્ત જસ્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો કે શિયા શું છે, ઇમામ રોવા લાગ્યા. શિયાનું નામ સાંભળતો ઇમામ રોવે છે, ફબકાલે શિયતી, ઇમામ પોતાના શિયા માટે રોવે છે. આગળ કહે છે કે તારે શિયાની સાયન્સ, એની અલામત, એની નિશાનીઓ જોઈશ ને, સાંભળીશ ને, તો તું સાંભળ. શિયાની નિશાની જે છે અલ ઓલામા, સૌથી પહેલી વસ્તુ ઇમામ કહે છે કે શિયાઓ જે છે એ ભણેલા ભણેલા લોકો હોય છે, જાહિલ નથી હોતા. અલ ઓલામા બરે વેલ એજ્યુકેટેડ હોય છે, દીની એજ્યુકેશનમાં આગળ, દુનિયામાં પણ આગળ. આ છે શિયા લોકો. અલ ઓલામા સહનશીલતા વાળા હોય છે અમારા શિયાઓ. સમજ્યા ને, સહનશીલતા ડાયલ્યુટ કરવાનું કીધું છે મને. ગુજરાતી એટલું બધું હાર્ડ ન હોય, પણ મારો એક પર્પઝ એ છે કે થોડુંક આ બધા શબ્દો તમે માર કર્યું હોય તો હું હાર મજલિસ ની અંદર બે ત્રણ આવા હાર્ડ મૂકું છું, એટલા માટે કે આપણને સાથે ગુજરાતી પણ શીખવામાં આવે, હા, સાથે સાથે આપણે ગુજરાતી પણ શીખતા જઈએ. હેલ્મ સહનશીલતા, બરોબર. સહનશીલતા મીન્સ જલ્દીથી ગુસ્સે ન થવું. આપણે ઘણી વખત વાતચીતની અંદર ઈતે તંઝાનિયાની ગરમી, હા, મગજ તપેલો હોય એમાં કોઈ આપણા ચાળા કરે એટલે મગજ વધારે છટકી જાય, કે છે નહીં. ઇમામ કહે છે અમારા શિયાઓ જે છે એ સહનશીલતા વાળા હોય છે, સામે વાળાની વાત સરખી રીતે સાંભળે છે. એવું નથી કે કોઈ એક વસ્તુ કરી, એક કમેન્ટ કરી, તરત આપણે એને ખીજાઈ જાય, નહીં. અમારા શિયાઓ ગુસ્સો નથી કરતા, સબર વાળા હોય છે, સહનશીલતા વાળા હોય છે. અને કહેવાય હેલ્મ, શિયાની પેલી ઇલ્મની સિફત બયાન કરી, બીજી હેલ્મની એટલે સહનશીલતા, જલ્દીથી ગુસ્સો નથી થતા. અમારા શિયાઓ કે જે પોતાના ઇમામોની પૈરવી કરતા હોય છે, શિયાતોના, અમારા શિયાઓ પોતાના ઇમામ અલાદ્દીન અઇમ્મતી, શિયાતોના અલાદ્દીન અઇમ્મતી પોતાના ઇમામોના દીન ઉપર હોય છે. પછી પોતે ઇમામ એક્સપ્લેન કરે છે કે દીન હમ અલવારા, પરહેજગાર હોય છે અમારા શિયાઓ, સલાહ આપસમાં ભાઈચારો રાખતા હોય છે, અદાઉલ અમાનતે એલા બરિન વ ફાજિર, અમારા શિયાઓની ઓળખાણી છે કે અમાનતને આપી દે છે. પછી સારો માણસ હોય કે ખરાબ માણસ હોય, કોઈ પણ તમારી પાસે અમાનત રાખી તરત આપી દેવાની જયારે માંગે છે. આને કહેવાય શિયા. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કેટલી પ્યારી હદી છે, તોફ લોકલ ની અંદર હદી છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાય કે અગર મારી પાસે શિમર ઇબ્ને ઝિલ જોશન આવે, ખુદા લાનત કરે એના પર, એ માણસ આવે મારી પાસે, એ ખંજર લઈને આવે કે જેનાથી ઇમામ હુસેન અલૈહિસ્સલામ ને શહીદ કર્યા છે, અને મારા ઘરે અમાનતના પેટે મૂકી જાય, કહીશ કે આ તમારી પાસે અમાનત રહે, અને માંગવા આવે તો હું એને પાછો આપી દઈશ, એને પણ હું પાછો આપી દઈશ. આ છે શિયા, આ છે શિયાના ઇમામો, અમાનતને આપી દે છે. બીજી એક હદીસ ની અંદર અબ્દુલ્લાહ ઇબ્ને સનાન, અબ્દુલ્લાહ ઇબ્ને સનાન બહુ સારો માણસ કે જે ઇમામના ફર્સ્ટ કેટેગરીના સહાબીઓ છે એમાંથી એનું ઓલું થાય, કન્સિડર કરવામાં આવે છે. અબ્દુલ્લાહ ઇબ્ને સનાન જે છે એના ટર્મ્સ બહુ સારા હતા, પોલિટિકલ લેવલે બહુ આગળ માણસ હતો, ખલીફાની સાથે પણ એને સારું બનતું. ઘણી વખત ખલીફા જે છે પોતાનો પૈસો આની પાસે રાખતા હતા. અબ્દુલ્લાહ ઇબ્ને સનાન એક વાત ઇમામ પાસે આવે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે, કહે છે મૌલા આ બધા રાજાઓ જે છે ખલીફાઓ અમારી પાસે પૈસા મૂકી જાય છે, એ લોકોને કઈ ખબર નથી હોતી, એ લોકો કઈ એકાઉન્ટ રાખતા નથી, કેટલા મૂકી જાય છે કઈ ખબર નથી હોતી, રેન્ડમલી બધા અમારી પાસે હોય છે, તો શું એમાંથી અમે થોડુંક લઈ શકીએ, એને તો ખબર નથી પડવાની, હા, એ લોકોને ખબર નથી પડવાની, અમે એમાંથી થોડુંક પોતાના કોઈને ખબર નહીં પડે લઈ શકીએ કે નહીં. ખબર છે ને, આપણે આવા સવાલ પૂછવા હોય તો એવું આપણે બયાન કરી આયતુલ્લાહ સિસ્તાની ને કે હા જ જવાબ આપે. આપણું એક્સપેક્ટેશન પણ એમ જ હોય કે હા જ પાડી દે. એમાં તો અબ્દુલ્લાહ ઇબ્ને સનાન આવી સરસ રીતે પૂછતો હતો. ઇમામ બયાન કરે છે, અબ્દુલ્લાહ ઇબ્ને સનાન તારે જે કરવું હોય કર, અગર ખલીફાઓ મારી પાસે પૈસા મૂકે હું એમાંથી એક દિરહમ પણ મારી માટે નહીં રાખીશ, બધું આપી દઈશ. એક દિરહમ પણ એમાંથી હું યુઝ નહીં કરીશ, બધું આપી દઈશ. આને કહેવાય શિયા અને આને કહેવાય શિયાનો ઇમામ. ઇમામ અલી અલી સાદો અસમ કહે છે કે અમારા શિયાઓ અમાનતને આપે છે, આપણે નિશાનીઓ બયાન કરીશ ને, અમાનતને આપે છે. કેવી રીતે આપે? એટલે કુલ્લે બરિન ફાજે, સારો માણસ હોય કે ખરાબ માણસ હોય, આપવા વાળો એને પાછી આપી દે, એને પરત કરો, તમે રિટર્ન કરો. આ છે સાચું શિયા. આગળ ઇમામ સાયન્સ બયાન કરે છે હુસ્નુ સહાબા, કે અમારા શિયાઓ જે છે અગર ફ્રેન્ડશીપ કોઈની સાથે રાખે તો સરખી રીતે ફ્રેન્ડશીપ નિભાવે છે. ફ્રેન્ડશીપ એની સાથે સર, અગર કોઈ આપણને SMS કર્યો, આપણો પાર્ટીનો છે, આપણી સાથે બિઝનેસ રિલેશનશીપ છે, લાઈક યુ હેપી ન્યુ યર, આપણે પણ એને SMS કરી સેમ ટુ યુ. કોઈની સાથે અગર દોસ્તી કરી તો નિભાવીએ આપણે સરખી રીતે. ઇમામ શીખાવે છે આપણને. યાદ છે ને ઓલો કિસ્સો, કીધો નથી કેવો કે અલી અલી સાહેબ આસામ જતા હતા, એક ક્રિશ્ચિયન જે છે એને રસ્તામાં મળ્યો, એને બીજા ગામે જવું હતું, અલી અલી સાહેબ ને બીજા ગામે જવું હતું, ઇમામ એને છેલ્લે મૂકવા જાય છે એના ઘર સુધી. શું કામ? એટલા માટે કે ઇમામ કહે છે હું તારી સાથે હતો એક સફરમાં, મને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વઆલે શીખવ્યું છે કે કોઈની સાથે હોય તો એને મૂકવા જાવ થોડે સુધી. જો ઇમામ આવી રીતે એટ્રેક કરે છે બીજા લોકોને. હુસ્નુ સહાબા છેલ્લી નિશાની આ હદીસ ની અંદર અલી અલી સાતો અસામ ફરમાચ વહ હુસ્નુલ જેવા અમારા શિયાઓની નિશાની છે કે પાડોશી અને નેબર કોઈના બન્યા તો આ પાડોશીનો હક સરખી રીતે અદા કરે છે. પોતાના પછી જોવાનું નથી પાડોશી મુસલમાન છે કે કોણ છે. આપણે વાત ઈ થઈ કે આપણે શિયા થઈ ગયા, લોકોને આપણા અમલથી એટ્રેક કરવાના છે, લોકોને આપણા અમલથી એટ્રેક કરવાના છે. ઇમામ કહે છે કોઈ પાડોશી બન્યો તમારો, હુસ્નુલ જેવા સરખી રીતે આ પાડોશીનો હક અદા કરો. ખબર છે પાડોશીનો હક શું છે? નાઇઝુલ બલાગા ની અંદર અલી અલી સલાતો અસામ પોતાની વસિયત ની અંદર ઈ વસિયત પણ છેલ્લે મરતી વખતે શહાદત વખતે જે વસિયત કીધી. ખબર છે ને, કોઈ માણસ મરતો હોય ત્યારે વસિયત કરે, સૌથી ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈ જ કહેવાનું છે. આપણે કેમ તરત જલ્દીથી આટલી પ્રોપર્ટી છે કોઈને પેલા ન ખબર હોય, મરતી વખતે જ ખબર પડે કેટલી પ્રોપર્ટી છે. છેલ્લે બધું આપણે બયાન કરી દઈએ, પણ અલી અલી સાત વર્ષ છેલ્લે છેલ્લે જયારે શહીદ હતા ત્યારે આ વસ્તુ કહીને ગયા છે. નમાઝ વિશે કીધું છે, કુરાન વિશે કીધું છે, બધું કીધું છે, એમાંથી એક આ વસ્તુ કીધું છે. નાઝુલ બલાગા ની અંદર લેટર્સ ની અંદર લેટર નંબર 47 ની અંદર છે કે પાડોશીનો હક આટલો બધો છે. માઝાલ યુસી નબી સલ્લાહ વાલે, કે નબી સલ્લાહ વાલે જયારે જીવતા હતા હંમેશા અમને વસિયત કરતા હતા. કોની? પાડોશીની. હત્તા ધનન્ના અન્નહુ સયવરતો હોમ, આટલું બધું અમને પાડોશી વિશે કીધું છે કે અમને એમ થતું હતું કે કોઈ માણસ મરે તો એનો પાડોશીને પણ હિસ્સો દેવો પડે. કોઈ માણસ મરે તો દીકરાને તો હિસ્સો દેવો પડે, પણ રસૂલલ્લાહ આટલું બધું કહેતા હતા કે અમને એમ થયું કે નહીં દીકરીને દેવાનો, દીકરાને દેવાનો, થોડુંક પાડોશીને પણ મળતું હશે. છે નહીં, ટેન્શન લેવાની જરૂર નથી. તમે કહેશો આ તો પાડોશી નહીં તે એક નવો વારસદાર થઈ ગયો, નહીં દેવાનું નથી. આટલી બધી વસિયત કરતા ગયા છે, આટલી બધી વસિયત. જો અલી અલી સાહેબ કઈ એક શિયાની નિશાની છે કે કોઈનો પાડોશી બન્યો તો એનો હક અદા કરે છે. આ થઈ બીજી રિવાયત. ત્રીજી રિવાયત થોડીક સખ્ત છે, એ પણ અલી અલી સાહેબની છે. અલી અલી સાહેબ કહે છે કે જયારે રાત હતી બિલકુલ ડાર્કનેસ, આપણને ખબર નહીં, અલી અલી સાહેબ રાત્રે સુતા હતા, વેલા સુઈ જતા હતા, વેલા જાગી પણ જતા હતા. કુફાની બાર, મસ્જિદ કુફાની બાર નખલિસ્તાન હતા, ત્યાં મુનાજાત કરતા હતા, નમાઝ શબ પડતા હતા અને ખુદાની રાહ ની અંદર ઇબાદત કરતા હતા. અલી અલી સામ જલ્દીથી જતા હતા, જોયું કે પાછળથી લોકો આવે છે, જોયું કે તમે લોકો કોણ છો કે મને ફોલો કરો છો, કે અમે તમારા શિયા છીએ. ઇમામે કોઈ જોયે છે કે તમે શિયા છો, તો કે હા અમે શિયા છીએ. તો કે મને તો તમારા ચહેરા ઉપર, તમારા બદન ઉપર કઈ શિયાની નિશાની નથી દેખાતી, મેં તો તમને જોયું, આમાં કઈ શિયા જેવું કઈ, શિયા તો શું, શિયાનું ટીપું પણ નથી દેખાતું કે તમે શિયા હોય. તો કે વમા અલામત તો શિયા, વમા સીમા ઓ શિયા, શિયાની નિશાનીઓ શું છે? કે અમને ખબર પડે અમે પણ એવી રીતે બનીએ. સૌથી પહેલી નિશાની સુફરુલ વુજુહ લિસ્સા, સવારના વેલા ઉઠી જાય છે અમારે શિયાઓ, એટલા માટે એમના બદન જઈમ છે અને આખું પીળો પીળો થઈ ગયો છે, રંગ એનો પીળો થઈ ગયો છે. અલ્લાહની ઇબાદતની અંદર રોવે છે, મુનાજાત કરે છે. કેટલી લજ્જત છે સુવાની, આપણને બધાને ખબર છે કેટલી મજા આવે, પણ રાત્રે બધા સૂતા હોય એ પણ ટેરેસ ઉપર જઈને આસમાનની નીચે નમાઝે શબ પડવી, એની કાંઈ મજા બીજી જ કાંક છે. કે જેને ચાખ્યું હોય એને આ મજા આવે, કે આપણે આલેલે સાતો અસામને આ મજા આવતી હતી, હંમેશા આ લજ્જત લેતા હતા. કે જે અમારા શિયાઓની તો અલામત આ છે, સુફરુલ વુજુ, એના ચહેરાઓ પીળા પડે. ખમસુલ બુતુન લિસ્યામ, અમારા શિયાઓની નિશાની છે કે એના પેટ અંદર ચાલ્યા ગયા છે, રોઝા રાખે છે પેટ અંદર ચાલ્યા ગયા છે. વાજિબ તો બધા રાખ્યા, મુસ્તહબની વાત થઈ છે. ખમસુલ બુતુન, ત્રીજી અલામત ઝબલુ શફાત, અમારા શિયાઓના હૂઠ સુકાયેલા હોય છે. શુકામ લિદુઆ, હંમેશા જિગર પડતા હોય છે, હંમેશા દુઆ પડતા હોય છે. એટલા માટે ફ્રી ટાઈમમાં બે ધંધામાં કોઈ વસ્તુ લેવા આવે એને તમે કહો સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ, ત્યાં નથી કહેવાનું. એક ભાઈ તસ્વી કરતા હતા, આદત હતી, જો આપણે કાલે કીધું રોંગ અન્ડરસ્ટેન્ડિંગ ઇસ્લામનું, કીધા સુભાન અલ્લાહ નહીં સુભાન અલ્લાહ નહીં સુભાન અલ્લાહ નહીં. ભાઈ એવા કે ભાઈ તસ્વી તો એમ કરે સુભાન અલ્લાહ સુભાન, એમ કહે નહીં નહીં કેમ તું પાછળ કેમ લગાડે છે કે નો સુભાન અલ્લાહ. બીજા એટલા માટે કે તસ્બીમાં 33 વખત સુભાન અલ્લાહ કહેવાય ને, મારથી 40 વખત કહેવાય છે, તો માઇનસ કરું છું, 7 વખત માઇનસ કર નાખું તું થઈ જાય. કે અમારા શિયાઓ ઝિક્ર કે ઝબલુ શફાત લિદુઆ, દુઆ પડે છે એટલા માટે. જો આ બધી શિયાની અલામત છે, હું નથી કહેતો ઓલી પેલી બે રિવાયત બરાબર, આ ત્રીજી રિવાયત હું નથી કહેતો કે બધા શિયાઓ માટે છે. તે શિયાઓમાંથી બહુ સારા બનવા જાતા હોય, જેને ઇમામ સાથે રહેવું છે, ઇમામે ઝમાના જલ્લાહ તઆલા ફરજુ શરીફના સાહાબીમાંથી રહેવું છે, એ લોકો માટે આ છે. કે એ લોકો 313 જણા જે છે ને એ લોકો આવા હશે. બિસ્મિલ્લાહ, અગર આપણે પણ બનવું છે તો બનીએ, નકર બધા શિયા માટે નથી. ડરવાની જરૂર નથી કે ભાઈ આ તો બહુ અઘરું થઈ ગયું શિયા બનવું, નહીં. અલી સામે નહજુલ બલાગામાં કહી દીધું છે કે શિયા બનવું હોય તો બે વસ્તુ હંમેશા યાદ રાખવાની, ગુનાને છોડી દેવાનો, અને નેક વસ્તુ છે, હલાલ વસ્તુ છે, સાચી વસ્તુ છે, એને ફોલો કરવાનું છે. આ બે વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. આ અલી ઇસ્લામની રિવાયત હતી, હું એક છેલ્લી કહી દઉં. ઇમામ સાદિક અલી સાતવાસામ આ રિવાયત બયાન કરે છે, કહે છે કે એક વખત ઇમામ સજ્જાદ અલી સામ ઘરે બેઠા હોય છે, જલ્દીથી કોઈ દરવાજો નોક કરે છે. બહારુલ અનવારની અંદર આ રિવાયત છે, સિફાતુ શિયાની અંદર પણ આ રિવાયત મોજૂદ છે. દરવાજ 65 વોલ્યુમ નંબર 65 ની અંદર આ રિવાયત છે. દરવાજો નોક કરે છે, કોણ? ઇમામ સાદિક અલી સામ, ઇમામ સજ્જાદ અલી સામ થી આ વાત કરે. ઇમામ સજ્જાદ અલી સામ બેઠા હોય છે, દરવાજો નોક થાય છે, પોતાની કનીઝ ને કહે છે કે જોતો કોણ છે? કનીઝ કહે છે તમારા શિયાઓ છે. રિવાયતમાં છે કે ઇમામ દોડે છે, ઇમામ બેઠા હોય છે, ઉભા થઈને દોડે છે. કેવી રીતે? કાદ અયકાલ અલ અર્ધ, એવી રીતે દોડ્યા ઇમામ કે જાણે પડી જવાના છે. હમણાં જેને આવું પહેર્યું હોય ને લાંબુ, એને ખબર છે ઉભા થવામાં થોડી તકલીફ પડે, ને ઘણી વખત આ દિસદર્જ છે, જબ્બો જે છે એ પગમાં ફસાઈ જાય, ઇન્સાન પડી જાય નીચે, જલ્દી કરવા જાય તો, ઘાય કરવા જાય તો. ઇમામ પડી જવાના હતા, કનીશ કહી જ્યાં કે ઇમામ પડી જવાના હતા, આટલા બધા જલ્દીથી દોડે. જ્યાં તો શું જોયું કે આ લોકો તો કઈ શિયા જેવું કઈ દેખાણું નહીં ઇમામને, કે જે અમે તમારા શિયાઓ છો. કનીશ એ કીધું નહીં અમારા શિયાઓ આવા નથી. પછી ઇમામ અલગ અલગ અલામતો બયાન કરે છે કે જે મેં તમારી સામે રજૂ કરી, કે આ એના ચહેરાઓ કેવા હોય છે, એના પેટ કેવું હોય છે, એ બધી અહીંયા પણ છે. જસ્ટ મેં આ રિવાયત અલી ઇસ્લામની ને ઇમામ સાદિક અલી ઇસ્લામની સિમિલર હતી, પણ મેં બીજી રીતે એટલા માટે બયાન કરી કે આ રિવાયતમાં એમ હતું કે ઇમામ પડવા જેવા હતા, આટલા બધા દોડે છે. જુઓ કે ઇમામને શિયા પ્રત્યે કેટલી મોહબ્બત છે. આપણો કઈ મરતબો કઈ નાનો નથી. ઇમામે જમાના જલાલ્લાહ તઆલા ફરજુ શરીફ યાદ કરે છે આપણને, ન ગૈર મુહમલીન લે મુરાતકુમ વલા નાસીન લે ઝિક્રકુમ, અમે તમને છોડી નથી દીધા, અમે ગઈબતમાં છીએ, અમે કોઈ દિવસ તમારા ઝિક્રને ભૂલતા નથી. હા, આપણા ઇમામ ફરમાવે છે વલા નાસીન લે ઝિક્રકુમ. આ છે આપણા ઇમામો, આ છે શિયાની જે છે અલામતો કે જે આપણને બયાન કરી છે. આવી જે આપણે સીરત ઉપર કાલે આપણે એક સીરત બયાન કરી કે અઈમા અલે મુસલાત વસા. હવે જો હું સીરત બયાન કરું, જો મારી પાસે એક્સપેક્ટ નહીં કરતા આટલા ઓછા ટાઈમની અંદર કે હું તમને બહુ ઇન્સિડન્સ બયાન કરું જેનાથી આપણને ઇમામની જે અમલી સીરત છે એ પણ ખબર પડે, નહીં આપણી પાસે પોસિબલ નથી એટલા ઓછા સમયની અંદર. એટલા માટે હું એમના કલેમાથી પણ હેલ્પ લઉં છું અને તમારી સમક્ષ હું રજૂ કરું છું, બયાન કરું છું, રજૂ કરું છું. આ વસ્તુ સીરત આજે મારે બીજી બયાન કરવી છે એ અદાલત વિશે છે. ન્યાય, જસ્ટિસ, અદાલત, ઇન્સાફ જે કે હોય અઈમા અલે મુસલાત સામે આપણી પાસેથી અને શિયાઓ પાસેથી જેમની લાઈફમાં આપણને દેખાતું હતું એ આ હતું કે અદાલત, જસ્ટિસ એમની માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ઘણી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે પણ ન્યાય અને જસ્ટિસમાં નેવર, કોઈ દિવસ નહીં. કારણ કે અદાલત ચેપ્ટર જ એટલું બધું મુહિમ અને ઇમ્પોર્ટન્ટ છે. તમે જો આપણો ખુદા તો આદિલ છે, હા આપણે ઉસુલે દીન અથવા ઉસુલે મઝહબ ગણીએ તો તોહીદ પછી આપણે શું શરૂ કરીએ, બરાબર ને, અદાલત, જસ્ટિસ. આપણા અલી અલે સલાત વસલામ છે એ શહીદ શું કામ થયા, કોતેલફી મહેરાબી લિશિદ્દત, એટલે ઇમામને શહાદત નું કારણ એક હતું કે અલી અલે સલામ ને જસ્ટિસ બહુ પસંદ હતું. ઇમામ એવી જિંદગી કરતા કે બિલકુલ જસ્ટિસ વાળી, ન્યાય વાળી, ઇન્સાફ વાળી, અદાલત વાળી, એટલા માટે શહીદ થયા. આપણા બારમા ઇમામ આવવાના છે અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ, શું કામ, અદાલત માટે, બરાબર ને, જસ્ટિસ માટે. જો બિલ અદલે કામતી સમા, આસમાન ઉભા છે એટલા માટે કે જસ્ટિસ છે થોડી ઘણી દુનિયામાં, અગર ન રહે તો આસમાન નીચે પડી જવાનું છે. આ બધી વસ્તુ દુનિયા જે છે એ જસ્ટિસ ઉપર ડિપેન્ડ કરે છે, અદાલત ઉપર ડિપેન્ડ કરે છે. અગર કોઈ માણસ અદાલત સાથે એનું એટીટ્યુડ એવું હોય કે ન્યાય સાથે, જસ્ટિસ સાથે એનું બિહેવિયર હોય, એટલે સમજી લેવાનું રિવાયતની અંદર છે, સમજી લેવાનું કે આ માણસની આ જસ્ટિસ કરવું એની 70 વર્ષ ઇબાદત કરતા બહેતર છે. એ પણ કેવી 70 વર્ષની ઇબાદત, સિમિલર કઈ બહુ નોર્મલ અને સાધારણ સિમ્પલ કઈ ઇબાદત નહીં, એવી 70 વર્ષની ઇબાદત કે જેના દિવસની અંદર રોજા રાખ્યા હોય અને આખી આખી રાત શબે કદર મનાવી હોય, જાગ્યો હોય, એવી ઇબાદત કરતા પણ જસ્ટિસ વાળું તમારું એટીટ્યુડ હોવું એ બહેતર છે, એ બહેતર છે. ઇમામ હુસેન અલી સાતો સામ કરબલામાં આવ્યા શું કામ, જસ્ટિસ માટે, અદાલત માટે. જો બધું આ આપણને ઇમ્પોર્ટન્સ બતાવે છે. એટલે તે જ્યાં પણ આપણને શિયા જોવા મળે, જ્યાં ઇનજસ્ટિસ થતો હોય, ઝોન થતો હોય, તો સૌથી પહેલો જે ઉભો થાય એ શિયા હોવો જોઈએ. શું કામ, કારણ કે આપણને ઇમામો, આપણે તો મઝહબમાંથી છે ને, કોઈ તમે ઇસ્લામિક ફિરકાઓ જો એના ઉસુલે મઝહબમાંથી ઉસુલે દીન જે આપણે કાઉન્ટ કરીએ ને, મારા ફ્રેન્ડ્સ નાના નાના જે બધાને ખબર હોય મદ્રેસામાં ભણતા હોય છે, તૌહીદ, અદ, નુબુવત, ઇમામત, માદ, એની અંદર બીજું સેકન્ડ અદ લાવશે, કોઈ બીજી જગ્યા આપણને નહીં જોવા મળે, શિયાઓ પાસે છે. એટલે શિયા લોકો કોઈ દિવસ ઇનજસ્ટિસ જ્યાં પણ દુનિયાની અંદર થતું હોય એ લોકો ચૂપ નહીં બેસી શકે, કોઈ દિવસ ઉભા થશે. આજે અલહમદુલ્લાહ પ્રોસેશનની અંદર શિરકત કરી આપણે લોકોએ, આપણા ઓલમાએ તે લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું, આપણને જુમાના ખુદબાની અંદર પણ કીધું હતું, આજે પણ આપણે જોયું કે પ્રોસેશનની અંદર શિરકત કરી. આપણા અલહમદુલ્લાહ જમાતના આગેવાનો છે, અગ્રેસરો છે, એ બધા પણ આપણને એની અંદર દેખાતા હતા. પણ હંમેશા તો એમ હોય કે પ્રજા આગળ હોય, રાજા પાછળ હોય, પણ આજે તો ઉલટું દેખાણું કે પ્રજા કોઈ દેખાતી નહોતી, ઓછા લોકો હતા. આટલું સરસ પ્રોસેશન કે બીજા લોકો વધારે હતા, શિયાઓ ઓછા દેખાય આપણને, એમાં આપણી કમ્યુનિટીમાંથી ઓછા દેખાય. હા, હક આપણો છે, આપણને ઇમામ હુસેન અલી સામ શીખવાઈને ગયા છે કે હંમેશા આપણે આગળ વધવાનું છે. હા, આપણા ઇમામ હુસેન અલી સામ આપણા છે ને, ઇમામ હુસેન સામ, એટલે આપણે કે હુસેનિયત જિંદા, કોઈ દી નથી કહેતા હુસેન જિંદા, હુસેનિયત એટલે જ્યાં પણ હુસેની કામ થતું હોય ત્યાં શિયા આગળ, અને જ્યાં યઝીદી, આપણે યઝીદિયત મુર્દાબાદ, કોઈ દિવસ યઝીદ મુર્દાબાદ થોડી કહીએ, યઝીદિયત મુર્દાબાદ, જ્યાં પણ યઝીદીના કામ થતા હશે ત્યાં એનો ઓપોઝ કરવા માટે શિયા અને કન્ડેમ કરવા માટે શિયા સૌથી આગળ હોવા જોઈએ. હા, હવે જે લોકો નથી શિરકત કરી એનું એક્સક્યુઝ એમની પાસે હશે, નો ડાઉટ, આપણે બધા પાસે પોતાનો એક્સક્યુઝ છે. વાત એ લોકોની થાય છે કે જેની પાસે કઈ એક્સક્યુઝ નથી, એ લોકોને બેસીને ફરીથી કઈ વિચારવાનું છે, જે વસ્તુ એક્સક્યુઝ નથી કે શું કામ આપણે નો પાર્ટિસિપેટ કર્યું.
આપણા અઈમા અલી મુસલાત વસામ જસ્ટિસ માટે બધું કરે છે, અદાલત માટે અલી અલી સાત વસામ શહીદ થવા માટે તૈયાર છે. શું તમે એમ વિચારો છો કે અઈમા અલી મુસલાત વસલામ નું જે વિઝન જે છે એ ફક્ત બસ શિયાઓનું જ તે જસ્ટિસ, બીજું કઈ નહીં. આપણા ઇમામ આવશે તો બસ શિયાઓમાં જસ્ટિસ ફેલાવશે, નહીં ઇમામ તો બીજી કોમ કે જે મુસલમાન નહીં હોય ત્યાં પણ જસ્ટિસ ની વાત કરશે. આ તો મુસલમાનોની વાત હતી. આ છે જસ્ટિસ નું ઇમ્પોર્ટન્ટ. ઇમામની સીરત ઉપરથી આપણને આમ જાણવા મળે છે જસ્ટિસ નું આટલું બધું ઇસ્લામની અંદર ઇમ્પોર્ટન્સ છે. અને ઝુલ્મ નો ઉપોસ કરવામાં આવે છે કે ખુદા વાંધે મુતાલ કહે છે કે મેં નબીઓને શું કામ મોકલ્યા ખબર છે, બે વસ્તુ માટે. વલકદ બઅસના ફી કુલ્લ ઉમ્મતિન રસૂલન અને અબુદુલ્લાહ વચ્તને બુતાગૂત, બે એમ સાથે મોકલ્યા છે. બધા નબીને હર ઉમ્મત ની અંદર મોકલ્યા છે બે વસ્તુ માટે. એક તો અલ્લાહ તરફ દાવત કરે તાકે લોકો અલ્લાહની ઇબાદત કરે, અને બીજું જ્યાં પણ ઝુલ્મ થતો હોય એના અગેન્સ્ટમાં ઉભા થઈ જાય, જ્યાં પણ ઝુલ્મ થતો એ નબીઓ ઉભા થઈ જાય. લિયકુમ અન્નાસ બિલ કિસ્ત, પૈગંબરોને મોકલવા એટલા માટે આવ્યા છે કે જસ્ટિસ ફેલાવી દે દુનિયાની અંદર. હા, ઝુલ્મ જે છે, જે ઇનજસ્ટિસ જે છે, એ કોઈ દિવસ આપણે ટોલરેટ ન કરી શકીએ. ઇમામજી જે તમે જો રિવાયત ની અંદર આપણને એક ચેપ્ટર છે, ઝાલિમ તો ખરાબ માણસ છે, નો ડાઉટ જહન્નમ માં છે ઝાલિમ, બરાબર ને. પણ જે લોકો ઝાલિમ ની મદદ કરે છે એ લોકો પણ જહન્નમ માં છે. ઝાલિમ ને જે સપોર્ટ કરે છે, જ્યારે તે આશુરામાં શું પડીએ છીએ આપણે, તનકબત વ અલજમત, યઝીદ તો જહન્નમ માં છે જ તે, નો ડાઉટ. એ લોકો જ્યારે આશુરામાં, ફરી વાર એક વાત આપણે રિપીટ કરીએ, બધાને યાદ છે જ્યારે આશુરા બધા પડે, તનકબત વ અલજમત વ અસરજત, આ બધા વર્ડિંગ યાદ આવે છે. મીનિંગ શું છે? મીનિંગ ઈ લોકો ઉપર લાનત થાય કે જે તમને શહીદ કર્યા, અને ઈ લોકો ઉપર લાનત થાય કે જે પોતાના ઘોડા ઉપર લગામ બાંધી છે તમારા અગેન્સ્ટમાં. ફક્ત જસ્ટ લગામ બાંધી, બીજું કઈ નથી કર્યું, પણ એનો ઘોડો લઈને જંગમાં આવ્યો છે. ઝુલ્મ કરે છે, ઝાલિમ ની મદદ કરે, ઝાલિમ ને હેલ્પ, એની ઉપર પણ લાનત. તનકબત, નકાબ પહેર્યો છે જેણે, ઇમામ હુસેન અલી સાતો અસમ જસ્ટિસ ના અગેન્સ્ટ માં આ કામ કર્યું, એની ઉપર લાનત છે. તો મારું કહેવાનું એ કે ન ફક્ત ઝાલિમ ઉપર લાનત છે, પણ ઝાલિમ ના જે મદદ કરતો એની ઉપર પણ ઇસ્લામ ની અંદર સરખી રીતે બયાન કરવામાં આવ્યું છે કે એ લોકો પણ જહન્નમ માં જવાના છે. એક રિવાયત બયાન કરું, બહુ પ્યારી રિવાયત છે, કે એક માણસ આવે છે. આપણા બધા સહાબીઓ ને બહુ બધાને ડર હતો કે ભાઈ મને ખુદા જહન્નમમાં ન નાખે, મારી ઉપર ઝાલિમ નું ટાઈટલ ન આવે, મારી ઉપર ઝાલિમ ના મદદગાર નું ટાઈટલ ન આવે. શું થયું, એક વખત એક રાવી આવે છે, એ બયાન કરે છે ઇમામ ને કે મૌલા જો, ખલીફા ખલીફા છે, સોરી ખલીફા ખલીફા છે, એક માણસ જે છે એ મને કહે છે કે તું દરજી છો, ટેલર છો, તને કપડા સરસ બનાવતા આવડે છે, તો તું ઝાલિમ ને જે ખલીફા છે એની માટે તું ડ્રેસ સીવી દે, સરખા કપડા સીવી દે, સારા કપડા સીવી દે. ઇમામ ને કહે છે તો હું શું સીવી શકું એ ઝાલિમ માટે? ખલીફા મને ખબર છે ઝાલિમ, હું તો શિયા છું. એ રાવી કે હું તો શિયા છું, ઓલો ખલીફા ઝાલિમ છે, તો શું હું એને કપડા સીવી દઉં? અને અગર હું કપડા સીવી દઈશ તો શું મને એમ કહેવાશે કે હું ઝાલિમ ની મદદ કરી કહેવાય? શું મારી ઉપર એ ટાઇટલ લાગી જશે કે હું ઝાલિમ નો મદદગાર છું? આપણે કીધું ને ઝાલિમ નો મદદગાર નો ટાઇટલ પણ બહુ ખરાબ હતો, એને પણ જહન્નમ નો વાદો હતો. એટલા માટે સાહાબી આવીને પૂછતા હું ઝાલિમ નો મદદગાર છું કે નહીં. ઇમામ ને પૂછે છે શું મારી ઉપર આ ટાઇટલ લાગશે હું એના કપડા સીવું છું? તો ઇમામ કે છે નહીં, તું ઝાલિમ નો મદદગાર નથી, તું પોતે ઝાલિમ છો. ઝાલિમ નો મદદગાર તો ઈ છે કે જે તને દોરો પ્રોવાઈડ કરે છે, જે તને દોરો આપે છે ઈ ઝાલિમ નો મદદ, તું પોતે ઝાલિમ છો આ કામ કરવાથી. ઓલા ખલીફા ને તો છોડો, એ તો ઝાલિમ એની જગ્યાએ, પણ તું સીવી દેજો તું પણ ઝાલિમ છો. કેટલું આ ઝુલ્મ અને અદાલત નું ચેપ્ટર એટલું બધું ઓલું છે કે ઇન્સાન ને ફરી વાર વિચાર કરવું પડે કે ઝુલ્મ ને અગેન્સ્ટ માં આપણે કેટલું બધું કામ કરવાનું જરૂર છે. તો જસ્ટિસ અને અદાલત, લેટ મી કમ્પ્લીટ, હું આ બે વસ્તુ પણ કહી દઉં જાઉં છેલ્લે, કે આ ઝુલ્મ અને અદાલત ફક્ત એવું નથી કે ઇન્સાન માટે છે. ઇસ્લામ ની અંદર હત્તા હૈવાનાત, બીજી કોમ ના માણસો, એ લોકો માટે પણ અદાલત કરવાનું કહે છે ઇસ્લામ આપણને. તમે જો
અગર કોઈને કેદ કરવામાં આવે, અગર કોઈની સાથે લડાઈ કરવામાં આવે, કોઈની સાથે જંગ થતી હોય, ઇસ્લામિક ગવર્મેન્ટ હોય એ કોઈની સાથે જંગ કરે, ઇસ્લામે આપણને ફોર્મ્યુલો બયાન કર્યો છે કે જે અગર તમે કોઈની સાથે જંગ કરો, કોઈની સાથે તમારી લડાઈ થઈ જાય, પયામ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વઆલિના જમાનામાં ઘણી બધી લડાઈ થઈ હતી ને, કે જે અગર લડાઈ થાય તો તમને જસ્ટિસ સાથે બિહેવિયર કરવાનું છે. તમે ઈ ગામમાં જાઓ, એની સાથે લડાઈ કરવા માટે એના પાણીને સ્પોઇલ નથી કરવાનું, એની અંદર ઝેર નથી ડાલવાનું, એની અંદર ઝેર નથી નાખવાનું. શું કામ? કારણ કે એ લોકોને પીવાનું છે, એ લોકો સરવાય આ પાણીથી થાય છે. અગર દુશ્મન સાથે જંગ થાય, એ લોકોના ઝાડ નથી કાપવાના તમારે, એ લોકો ઝાડથી ફાયદો ઉઠાવે છે, ઝાડ તમારે એના કાપવાના નથી. જો જયારે જંગ થાય, કોઈ બૂઢો માણસ હોય એને તમારે કત્લ નથી કરવાનું, બચ્ચાઓ હોય એને તમારે કત્લ નથી કરવાના, જે લોકો જંગમાંથી ભાગી જતા હોય એને તમારે પાછળ નથી જવાનું, એને પકડવા માટે જવા દો, ભાગી જતો હોય તો. જો આ બધા ફોર્મ્યુલા છે કે જે ઇસ્લામ આપણને શીખાય છે કે કુફાર સાથે પણ તમારે આવી રીતે બિહેવિયર કરવાનું છે. લા યજરમન્નકુમ શનઆન કૌમિન અલા અલ્લા તઅદલુ એદલુ હુ અકરબુ લિત્તકવા. આ આયત સોનાના પાણીથી લખવી જોઈએ. સૂરે માયદા વર્સ નંબર 8 આયત નંબર 8 ની અંદર ખુદા કહે છે, અગર કોઈ કોમની સાથે દુશ્મની હોય ને તમારે, તો એ દુશ્મની કારણ ન બને કે તમે ઇનજસ્ટિસ કરો એની સાથે, દુશ્મન સાથે પણ જસ્ટિસ સાથે બિહેવિયર કરવાનું છે. આ છે ઇસ્લામ. મને અગર કોઈ પૂછવા આવે કે ઇસ્લામ એટલે શું, હું હંમેશા આ જ આયત આપું એને, ઇસ્લામ એટલે આ. તો એક આયત વાંચી લે, ધેટ્સ ઇનફ ફોર ટુ અન્ડરસ્ટેન્ડ ઇસ્લામ. ઇસ્લામ આને કહેવાય કે દુશ્મન સાથે પણ ઇનજસ્ટિસ નથી કરવાની, એની સાથે પણ જે અદાલત અને જસ્ટિસ જે છે એની સાથે બિહેવિયર કરવાનું છે. બીજું જસ્ટિસ વખત દુશ્મન સાથે નથી, બલ્કે હૈવાના સાથે પણ કરવાનું છે. ઇસ્લામ બહુ અત્યારે જસ્ટિસ ઉપર ભાર દીધો છે કે આપણે સરખી રીતે આ સમજવાનું છે. ઇસ્લામે આપણને કીધું છે કે ગાય માંથી અને ભેંસ માંથી દૂધ દોવું હોય ને, પેલાના જમાનામાં જોયું હાથથી ઓલું કરતા હતા, દોતા હતા, કે છે જયારે દૂધ તમારે દોવું હોય ને, દૂધ લેવું હોય ને ભેંસ માંથી અને ગાય માંથી, તમારા નખ મોટા ન હોવા જોઈએ. એને વાગે છે, તમારા નખ એને વાગશે, મકરૂહ છે કોઈ એક માણસ જેના નખ મોટા હોય એ દૂધ દોવે. જો હૈવાન સાથે પણ આપણને શીખાયું છે, અગર ગાયને તમે ખેતરની અંદર, બળદને તમે ખેતરની અંદર લઈ જતા હોય કામ કરવા માટે, એના ગળાની અંદર ઘંટડી બેલ નો બાંધો. ખબર નહીં, જોયું જ કે નહીં તમે કોઈ દિવસ, બેલ હોય ને બાંધેલું હોય, ઘંટડી હોય બાંધેલી, કે નો બાંધો. તમને તો મજા આવે, ટન 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 થતું હોય, પણ એને કાનની અંદર તકલીફ થાય છે. કેટલું ઇસ્લામ ઝીણું ઝીણું વિચારે છે. આ જૈન લોકો હંમેશા એમ કહેતા હોય કે નહીં, અમારા ધર્મ ની અંદર તો બહુ છે કે કીડીને ન મારવી જોઈએ, ઓલું ન કરવું જોઈએ. નહીં, ઇસ્લામ ને ઓલું કરે. મારે એક સાથે એક ડોક્ટર હતો, જૈન હતો, એ મને કહેતો હતો કે ઇસ્લામ ની અંદર રાઇટ્સ બયાન નથી, આમ નથી. મેં કીધું, ઇસ્લામનું તમે સરખી રીતે હજી લર્ન નથી કર્યું, શીખ્યા નથી. પછી મેં એને એક મોટું જબરદસ્ત એક રાઇટ જે છે હૈવાનના એ બયાન કર્યા, એવા સરપ્રાઇઝ કે નહીં ઇસ્લામ ની અંદર બયાન છે. મેં પછી એને કીધું, તમારી બુક્સ માંથી મને બતાવો હૈવાનના રાઇટ્સ બયાન કર્યા હોય તો. ઇસ્લામે આ બધા રાઇટ્સ બયાન કર્યા છે. અલી અલી સાતો હસન નહેજુલ બલાગાની અંદર લેટર નંબર 26 ની અંદર પોતાના માણસને જયારે મોકલે છે એક જગ્યાએ ઝકાત લેવા માટે, ત્યારે ઇમામ બયાન કરે છે કે જે જો તું ઝકાત ઉઘરાવા જાય, ઊંટને લઈને આવીશ ને તું અહીંયા કુફા તરફ, તો તારે એક ઊંટ ઉપર બેસીને નથી આવવાનું. આખી જર્ની જે છે એક ઊંટ ઉપર નથી બેસવાનું. અગર 8 કલાકની જર્ની છે તો યુ હેવ ટુ ડિવાઈડ 8 ઊંટ ઉપર એક એક કલાક બેસીને આવો. 8 ઊંટ ઉપર ટર્ન બાય ટર્ન બેસીને આવો. અગર ઊંટની સાથે એનું બચ્ચું હોય, તને પ્યાસ લાગી હોય, તારે દૂધ પીવું હોય ઊંટમાંથી, બધું દૂધ નથી દોઈ લેવાનું, બાકી રાખવાનું છે, એના બચ્ચાને પણ પીવાનું છે. તું જયારે એ ગામથી અહીંયા આવતો હોય, શોર્ટકટ નથી ગોતવાનો કે એક નાનો એવો રસ્તો છે 2.5 કલાકમાં મને પહોંચાડી દે છે, હું ઊંટને લઈને અહીંયાથી આવું 2.5 કલાકના રસ્તે પહોંચી જાઉં. નહીં, અલેસામ કે 1.5 કલાકના રસ્તામાંથી નહીં આવતો, એટલા માટે કે 1.5 કલાકના રસ્તાની અંદર પાણી પણ નથી, ગ્રીનરી પણ નથી, અને ઊંટ લોકો વધારે થાકી જાય છે. તારે ટર્ન લઈને આવવાનું છે, ભલે 8 કલાક થાય અહીંયા પહોંચતા, પણ તારે લાંબો રન લઈને આવવાનું છે, રાઉન્ડ લગાવીને આવવાનું છે. કારણ કે ત્યાં નદી છે, હું પાણી પીશે, ત્યાં ગ્રીનરી છે, ઘાસ ખાશે, ત્યાં બધી વસ્તુ મળે છે. તું તારા કામથી શોર્ટકટ નહીં આવવાનું. હાજી હજ કરવા જઈને પેલા ઊંટ ઉપર બેસીને આવતો, ઊંટ ઉપર બેસીને જતો, કે જે અગર કોઈ હાજી 20 દિવસનો રસ્તો હોય મક્કા સુધી પહોંચવાનો, એના ગામે અગર ઈ 15 દિવસમાં પહોંચી જાય, એની હજ કબૂલ નથી થવાની. શું કામ તું જલ્દી ભગાવી ભગાવીને લાવ્યો છે ઊંટને? 20 દિવસનો રસ્તો તું 15 દિવસ, 5 દિવસ તું હેરાન કર્યું ઊંટને. આ બધા રાઈટ્સ બયાન કરજો. ઇસ્લામની જસ્ટી જે છે દુશ્મનો સાથે પણ છે, હૈવાન સાથે પણ છે, પછી ઇન્સાન માટે તો ઓબ્વિયસલી હોય જ શકે. તો આ મારે સીરતનું આજે બયાન કરવું હતું કે અહીમાં અલી મુસલાત વસામ ના કલેમાત ની અંદર આપણને આ સરખી રીતે જોવા મળે છે કે જસ્ટિસ ઉપર વધારે ભાર મૂકતા હતા. આજે આપણે લોકો જનાબે ઓને મોહમ્મદ અલૈહી સલાતુ વસલામ ને યાદ કરવાના છે. હું ને તમે યાદ નથી કરતા, આપણા 12મા ઇમામ અથવા આપણા 11મા ઇમામ ઝિયારતે નાહિયા જે ઇમામ થી હોય, 11મા ઇમામ થી અથવા 12મા ઇમામ થી આપણા ઇમામ પણ આ બંને શહીદ ઉપર સલામ મોકલે છે. મોટો મરતબો જ્યાં ઇમામ ઓનો મોહમ્મદ ઉપર સલામ મોકલે છે. ઓનો મોહમ્મદ જે છે એ અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ના ફરઝન છે ને. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ઈ આફ્રિકામાં એમનો બર્થ થાય છે, હબશાની અંદર. અબ્દુલ્લાહ જે છે એમનો બર્થ હબશાની ઇથોપિયાની અંદર થાય છે. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ની કબર આપણને ખબર છે, બકી ની અંદર જે ખુદાવંદ મુતલા આપણને ઝિયારત નસીબ ફરમાવ્યું બકી ની. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર બકીમાં દફન છે. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર બોડીગાર્ડ હતા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. જ્યાં પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જતા અબ્દુલ્લાહ એમની સાથે હોય, શમશીર લઈને કોઈમાં એટેક ન કરે રસૂલુલ્લાહ ઉપર. અબ્દુલ્લાહ અગર ઓનો મોહમ્મદ શુજા છે તો જો અબ્દુલ્લાહ ઇબ્ને જાફર થી આ ઇમામ ને અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના બોડીગાર્ડ હોવાથી બચ્ચાઓને શીખવેલું છે. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર આખરી એજે ઈ આંધળા થઈ ગયા હતા, એટલા માટે કરબલાની અંદર નહોતા. પણ વારંવાર કોશિશ એમની છે કે ઇમામ હુસેન અલી સાતો અસામને ગમે એમ કરીને સેફ કરી નાખે. જે મદીનાનો વાલી હોય છે સઈદ ઇબને અમર ઇબને આસ, સોરી મને નામ યાદ નથી આવતું, સઈદ ઇબનિલ આસ છે, અમર ઇબને સઈદ ઇબનિલ આસ કે નામ શું છે એક્ઝેક્ટ ખબર નથી. પણ મદીનાની અંદર જે વાલી હોય છે એ જમાનાનો, એને કહે છે કે એના ટર્મ સારા હતા, રિલેશન સારું હતું, તો કહે છે કે ઇમામ હુસેન અલી સા માટે તું એક અમાનનામું લખી દે. તો એ જલ્દીથી અમાનનામું લખી દે છે કે દુશ્મનો જે છે ઇમામ હુસેન અલી સામને એનો વાળ પણ વાકો ન કરી શકે. જલ્દીથી અમાનનામું લઈ લે છે અને ઇમામ હુસેન અલી સામ તરફ જાય છે. ઇમામ તો નીકળી ગયા હોય છે મક્કાથી કરબલા જવા માટે, રસ્તામાં મળે છે. અબ્દુલ્લા મદીનાથી આવે છે, આવે છે, આ અમાનનામું આપે છે કે મોલા પછાવી જાઉં હું અમાનનામું, હવે તમને કોઈ કઈ તકલીફ નથી પહોંચાડવાનું. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ને કહે છે કે બરાબર છે, તું મારી માટે અમાનનામું લઈને આવ્યો છો, પણ મેં આની પહેલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને ખ્વાબમાં હું જોઈ ચૂક્યો છું. સૂતો તો સપનામાં આવીને કીધું કે અજ્જિલ અજ્જિલ, જલ્દીથી આવો હુસેન, અમારી તરફ આવો, તમે અનકરીબ અમારી સાથે રહેવાના છો, તમે અનકરીબ હુસેન અમારી પાસે આવવાના છો. કે જે આ ખાબની તાવીરી છે કે મારે શહીદ થવાનું છે ઇસ્લામ માટે, એટલા માટે હું તમારી સાથે ન આવી શકું. અબ્દુલ્લાહ કહે છે કાંઈ વાંધો નહીં મોલા, અગર તમે ઇમામ છો, તમે જાણો છો કે તમારે શું કરવાનું છે, પણ અગર તમે કરબલા તરફ જાઓ છો તો અમારી બે અમાનતો લેતા જાઓ, ઓનો મોહમ્મદ ને સોંપી દે છે. કે છે ઓનો મોહમ્મદ ને, ઓનો મોહમ્મદ પહેલેથી સાથમાં નથી હોતા, અબ્દુલ્લાહ લઈને આવે છે, આપી દે છે. ઓનો મોહમ્મદ આ બંને જે છે, અબ્દુલ્લાએ પણ એમને સિફારિશ કીધી છે કે જો ઇમામ હુસેન અલી સલાતવસલામ ઉપર સખ્તીનો જમાનો આવે તો તમારે એમને હિફાજત કરવાની છે. એટલા માટે ત્યાં આશુરાની રાત્રે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખેમાની અંદર સમજાવે છે કે ઓનો મોહમ્મદ કાલે સવારે સૌથી પહેલા લોકો જે શહીદ થાય છે એમાંથી તમારે જવાનું છે. ઓનો મોહમ્મદ તે સરખી રીતે તૈયાર કરે છે. પણ ખબર નહીં કે ઓનો મોહમ્મદ કેવી રીતે કરવલાના મેદાનની અંદર ગયા છે. ઇમામ પાસે પરમિશન લેવા આવે છે કે તમે, કારણ કે જે કોઈ શહીદ હતું તો ઇમામ પાસે પરમિશન લેતા હતા કે રજા આપો તો અમે જઈએ. આ બધાનો અદબ હતો. જનાબે અલી અકબર અલીસામ પણ પરમિશન લે છે, કાસિમ લે છે, જનાબે અબ્બાસ અલીસાત હતા, હર કોઈ જે છે એ પરમિશન લે છે. ઓનો મોહમ્મદ આવે છે પણ ઇમામ કેવી રીતે પરમિશન આપે? આપણા કલ્ચરની અંદર પણ એમ છે, અરબમાં પણ આવી જ વસ્તુ છે કે જયારે કઈ બહેન આપણે પરણાવી દઈએ ત્યારે બહેનને આપણે કઈ દેતા હોય છે, કોઈ દિવસ બહેનથી કઈ લેતા નથી હોતા. પણ ઇમામ હુસૈન અલીસલાતો વસલામ કેવી રીતે ઓનો મોહમ્મદને રજા આપે? કારણ કે બહેનની વસ્તુ હતી ને, બહેનની વસ્તુ જલ્દીથી ઇન્સાન યુઝ ન કરે. ઇમામ જે છે એ પેલા હાનાકાની કરે છે, ના પાડે છે. પણ જયારે અબ્દુલ્લાહ ને જાફર નું નામ આવે છે કે અબ્દુલ્લાહે સિફારિશ કરી છે કે અમારા બંને ફરજંદોને શહીદ થવા માટે તમે મોકલો, હવે ઓનો મોહમ્મદ જે છે એ કરબલાના મેદાન તરફ જાય છે. સૌથી પહેલા મોહમ્મદ જાય છે, મોહમ્મદ જાય છે, 10 લોકોને આટલી નાની ઉંમરની અંદર 10 લોકોને શહીદ કરે છે. જયારે મોહમ્મદ ની શહાદત ની ખબર આવે છે, અચાનક અવાજ આવે છે, અસલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. બધાને જયારે મોહમ્મદ ના સલામ આખરી સાંભળવામાં આવે છે, જનાબે ઓન જે છે એ સબર નથી કરી શકતા, બિસાખતા જલ્દીથી મેદાન તરફ દોડી નીકળે છે. કારણ કે બંને ભાઈઓની મોહબ્બત એટલી બધી હતી. હા, બે બીજા ભાઈ પણ કરબલાના મેદાન ની અંદર આપણને દેખા છે કે જયારે અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ જયારે આખરી સલામ કહે છે ત્યારે પણ ઇમામ હુસૈન એમની તરફ નીકળી શકે. પણ 3 દિવસ ના ભૂખ્યા ને પ્યાસા બચાવ કેટલી જંગ કરી શકે? અચાનક ઓન નો પણ સલામ સાંભળવામાં આવ્યા, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બહાર નથી નીકળતા, જે કોઈ શહીદ થતું હતું એમાં હુસૈન અલી સલાતુ વસલામ એમને લેવા જતા હતા, અને જનાબે ઝૈનબ પણ એમને દિલાસો આપતા હતા. જનાબે અલી અકબર શહીદ થઈ જાય છે, એમાં હુસૈન જાય છે, જલ્દીથી જનાબે ઝૈનબ એમને લેવા જાય છે. ભાઈ જાન તમે જવાન ના લાશો ઉપર ના રહો. કાસિમ શહીદ થાય છે ત્યારે પણ જનાબે ઝૈનબ જાય છે. પણ જયારે ઓનો મોહમ્મદ શહીદ થાય છે, ખૈમાનો પડદો ઉભો નથી દાદો, એટલા માટે કે મારા ભાઈ ને શરમાવું ના પડે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા નથી નીકળતા ખૈમામાંથી. ઓનો મોહમ્મદ ના લાશા ડસડતા ડસડતા ખૈમા તરફ લઈ આવે છે, પણ ઓનો મોહમ્મદ ઉપર રોવા વાળું કોઈ નથી. હવે જયારે તાબૂત નીકળે તો સરખી રીતે રોઈ લેજો, એટલા માટે કે આ જનાઝા ઉપર જનાબે ઝૈનબ નથી રોયા. શામના બાજારમાં પણ જયારે ગયા ત્યારે પણ જનાઝાઓ રાખવામાં આવતા, સરે મુબારક ને રાખવામાં આવતા, ત્યારે પણ કોઈ ના રોતું. કોઈ પૂછવાળું પૂછે છે આ બંને બાળકો ઉપર રોવા વાળું કેમ કોઈ નથી? આ જનાબે ઝૈનબ ની મારે પછી કે પોતાના ભાઈ ની ખાતર જે કુરબાની દીધી હતી એની ઉપર નથી રોઈ શકતા. પણ હા, એક મોકો આવે છે કે જયારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મદીના પહોંચે છે, કબૂલ નહીં કરતા. અબ્દુલ્લાહ જાફર પાસે જાય છે. હવે જયારે અબ્દુલ્લાહ પાસે જાય છે, આ મઝલુમા ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ને અબ્દુલ્લાહ નથી ઓળખી શકતા. અરે જયારે જનાબે ઝૈનબ ગયા હતા ત્યારે ઉભા ઉભા નમાઝ પડતા હતા. અરે મઝલુમા ઝૈનબ હવે બેઠા બેઠા નમાઝ પડે છે. પણ હવે જયારે અબ્દુલ્લાહ ને જોયે છે, પૂછે છે ઝૈનબ શું થયું કરબલા ના મેદાન ની અંદર? હવે જનાબે ઝૈનબ રૂકી નથી શકતા. અબ્દુલ્લાહ કરબલા માં ના હતા, મોહમ્મદ શહીદ થઈ ચુક્યો. માતમ એવું છે,